તારીખ 6/8/1998 ડાયરીના બોલ નંબર 1727 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174.
વધવાના ભાવ તો બહુ આવે છે, સમ્યક દર્શન પ્રાપ્ત થાય, મોક્ષમાં આગળ વધવું, ઉદયમાં પરિણામ બહુ ખેંચાય ને તીવ્ર થતા નથી, વર્તમાનમાં પરિણામોની આ સ્થિતિ છે. તત્વોની સમજણથી સમાધાન પણ આવે છે બૌદ્ધિક લેવલ પર, નથી સમજાતું એની મૂંઝવણ નથી, કાંઈ સમજાય છે. સત્સંગ ઘણા વખતે કરતા ઉદય વખતે થોડું અવલોકન પણ ચાલે છે, ઉદયમાં આવા ભાવ છે, આવા ભાવ છે, છતાં પણ આગળ વધાતું નથી એ નક્કી છે. તો કેવા પ્રકારનો અવરોધ રહેતો હશે એ પકડાતું નથી, કે ક્યાં અટક્યું છે, વાત આગળ નથી વધાતું તો ક્યાંક અટકાતું છે, હવે શું કરવું, પછી શું કરવું, આ પરિસ્થિતિમાં શું કરવું. સમાધાન એમ લીધું છે કે પર પદાર્થમાં અવરોધ કરનારાના જે કારણ છે એ પરિણામો અનેક પ્રકારના છે, એમાં એક જ પ્રકાર નથી, અનેક પ્રકારના એવા પરિણામો છે કે જે અવરોધરૂપ કારણ છે. એવા પોતાના અવરોધરૂપ પરિણામો તપાસવા ઘટે તો આમ તો સીધું તપાસવા જાય તો કાંઈ પકડી ન શકે, કેમ કે એ તો મૂંઝવણ છે, આમાં શું અવરોધ થાય છે કે હું પકડાતું નથી. પણ સત્સંગ યોગે એ બધા એનો વિચારણા ચાલે, એની ચર્ચાઓ ચાલે, એના ઉપરથી પોતે તપાસવું છે જોઈએ. કેટલાક અવરોધરૂપ ભાવો અને એના ઉપાય અત્રે આ જગ્યાએ વિચાર્યા છે. એમાં જે અવરોધરૂપ ભાવો છે એના પ્રકારમાં એક સ્વછંદ, એક પૂર્વગ્રહ, પરલક્ષ, વિભાવ પરિણતિ થઈ ગઈ હોય તે પ્રતિબંધક ભાવો, પ્રકૃતિ દોષ, સંયોગોમાં પોતાપણું, સંયોગોની આધાર બુદ્ધિ, સંયોગોમાં સુખ બુદ્ધિ અને જે કામ કરતા હોય એમાં કરતા બુદ્ધિ વગેરે પરિણામો મુખ્ય છે. અવરોધમાં આ પરિણામો મુખ્ય છે. તેનો સંક્ષેપમાં વર્ણન નીચે કર્યું છે, એક એક ભાવોનો સંક્ષેપમાં કેવો પ્રકાર છે, કે એટલા માટે કે પોતાને એ પ્રકારનો હોય તો અનુભવ સાથે મેળવીને એની સમજણ કરી શકે. મને આવા જ ભાવ થાય છે તો પોતાના અનુભવ સાથે એ મેળવે અને એમાં એ રીતે સમજે, અનુભવથી સમજવું. પહેલું સ્વછંદ, જ્ઞાનીની આજ્ઞામાં ન રહેવાથી અનેક પ્રકારે જીવને સ્વછંદ થઈ જાય છે. મૂળ વાત આ છે, એક તો જ્ઞાનીની આજ્ઞામાં રહેતો નથી, આજ્ઞામાં જો કે રહેવું સુલભ નથી, એને પોતાની વાત મૂકી દેવી પડે. આજ્ઞા અનુસાર ચાલવું હોય તો પોતાની ઈચ્છા અનુસાર ન ચાલી શકે, પણ આજ્ઞા બહાર જવું એ સ્વછંદ છે. અને આત્મહિત માટે મને જ્ઞાનીની આજ્ઞા શું છે એ સત્સંગમાં સમજી લેવું જોઈએ. અને એ આજ્ઞા બહાર ન જવા માટેનો પોતાનો પ્રયત્ન હોવો જોઈએ, તો પ્રયત્ન સફળ પણ થાય. પ્રયત્ન હોય તો પ્રયત્ન સફળ થાય, પણ એ વાતની કાંઈ સમજણ ન હોય, કાંઈ વિચાર ન હોય, એ રીતે ચાલવાની વૃત્તિ ન હોય તો ક્યાં કેટલો સ્વચ્છંદ થાય પોતાને ખબર ન પડે. અને મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાનીની આજ્ઞા બહાર રહેવું એ બહુ મોટો દોષ છે, નાનો સૂનો દોષ નથી. પરિભ્રમણનું મુખ્ય કારણ આ છે. કૃપાળુદેવ તો પરિભ્રમણના બે કારણો સ્પષ્ટ લખ્યા છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ. સ્વચ્છંદ સૌથી મોટો દોષ છે. ધર્મ સાધન હવે બે પ્રકાર છે સ્વચ્છંદના. એમાં એક ધર્મ સાધન પોતાની રુચિ અથવા પોતાની કલ્પના પ્રમાણે કરવો, એટલે પોતાને રુચે એ કરે, કોઈને ત્યાગ કરવાનો રુચે ત્યાગ કરી નાખે, કોઈને વાંચવું ગમે તે વાંચ્યા કરે, કોઈને સાંભળવું ગમે તે સાંભળ્યા કરે, કોઈને પૂજા ભક્તિ કરવી ગમે તે ભક્તિ કર્યા કરે, પોતાની રુચિ પ્રમાણે ધર્મ સાધન કરે. અને એમાં એની કલ્પના હોય છે કે આમ કરવાથી એક દી મારું કલ્યાણ થઈ જશે, આમ કરતાં કરતાં એક દી મારું કલ્યાણ થઈ જશે, આ એક કલ્પના હોય છે. પણ એ સ્વચ્છંદ છે, એ જીવનો સ્વચ્છંદ છે, બીજું કાંઈ નથી. એ ધર્મના ક્ષેત્રમાં આ પ્રકારે જીવ સ્વચ્છંદ કરે છે. અને ધાર્મિક સિવાયના જે ઉદય ભાવો છે એમાં તીવ્ર રસવાળા શુભ કે અશુભ ભાવો થાય એ પણ પ્રથમ છે, કે જેને કાંઈ આગળીઓ ન હોય, કંટ્રોલ ન હોય, ઘણા તીવ્ર રસ તમારે પરિણામ થતા હોય એ સ્વચ્છંદ પરિણામો છે. અને ત્રીજું એવો પ્રકાર પણ સ્વચ્છંદમાં બને છે કે અંદરથી આત્મા ના પાડતો હોય, તેને અંતરાત્માનો અવાજ કહે છે, અથવા કોન્શિયસ બાઇટ કરતો હોય તો પણ ઓવરટેક કરીને પરિણામ કરે તો એ પણ સ્વચ્છંદ છે. કેમ કે આત્મા એનો ના પાડે છે, અને એ આત્મા ના પાડે છે એ તો પરમ ગુરુ છે, એ આત્મા જ એનો પરમ ગુરુ છે. એ વખતે એ આજ્ઞા બહાર જાય છે, ત્યાં ઓવરટેક કરીને કામ કરી લે છે, ઇન્સ્ટન્ટ સુખ લેવાની વૃત્તિ છે. કેવી રીતે હા તીવ્ર રસનો પ્રકાર છે, કેમ કે એને અંદરથી તો નકાર આવે છે છતાંય તો ઓવરટેક કરે છે. જેમ કોઈ એક માણસ છે એને ખબર છે કે ભાઈ બીડી સિગરેટ પીવાથી કેન્સર થાય છે, અને કેન્સર થઈ ગયું, કેન્સરની ગાંઠ નીકળી ગળામાં, ડાક્ટરે બાયોપ્સી કરીને કીધું, ડિક્લેર કર્યું કે આ કેન્સર છે, મનાઈ કરે કે બિલકુલ બીડી સિગરેટ તમારે પીવાય જ નહીં, પણ એને તલબ લાગે ત્યારે એ રહી ન શકે, એને ખબર છે કે ન પીવાય, પીધા વિના રહી ન શકે. એવું આમાં છે, ખબર છે કે આને કરવું જોઈએ, પણ મને અત્યારે તો ઓવરટેક કરીને પણ અત્યારે જોયું છે, અત્યારે જરૂર છે, અત્યારે મારી ઈચ્છા છે, પતી ગયું, એ પછી પરિણામ છે. અગેન્સ્ટ કોન્શિયસ પરિણામ થાય એ પણ સ્વચ્છંદ છે. પ્રકાર આવે છે પરિણામ. પછી પૂર્વગ્રહ, હું તો જ્ઞાનની આજ્ઞામાં નથી, શ્વસનથી બચવું હોય સર્વશ્રેષ્ઠ ઉપાય આ છે, પણ એ સુગમ ઉપાય પણ આ છે. પછી ત્યાં દબાવવી પડે, ઉપશમાવવી પડે, મારવી પડે, પણ એક નિર્ણય કર્યો હોય, દ્રઢ નિશ્ચય કર્યો હોય કે મારે આજ્ઞામાં જ રહેવું છે તો સ્વચ્છંદથી બચે. પાછું મોટા ભાગના તો એ આજ્ઞાના વિષયમાં જ સમજાય નથી, એટલે પોતાની રુચિને કલ્પના પ્રમાણે ધર્મ સાધન કરે. ધર્મના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં ન હોય એવા જીવો જે ખાઈ પીને મજા કરવામાં માનતા હોય એ બધાને કંઈ આગળિયો હોતો નથી, એ ડીકન્ટ્રોલ પરિણામ હોય છે, અને એ સ્વચ્છંદે તીવ્ર અરસવાળા પરિણામ કરતા હોય છે, અને અગેન્સ્ટ પણ શેફ પણ થતા હોય. બધા સ્વચ્છંદના પ્રકાર છે. બીજો પૂર્વગ્રહ લીધો છે, જીવે અનેક પ્રકારે મિથ્યા અભિપ્રાયો અથવા વિપરીત અભિપ્રાયો બાંધી જ રાખ્યા છે. એનો આગ્રહ રહેવો, એના ઉપર વજન જાય વધારે, એટલે આઉટ ઓફ બેલેન્સ થાય અને એની પકડ રહ્યા કરે. એક તો એ પૂર્વગ્રહનો પ્રકાર છે. બીજો એક પૂર્વગ્રહનો પ્રકાર એવો છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે નો અભિપ્રાય બાંધી રાખો, પછી ઉદય આવે આવ્યો હોય અને એ અભિપ્રાય બંધાઈ ગયો હોય, એની સાથે કોઈ પણ પ્રકારનો ઉદય વર્તી ગયો હોય અને અભિપ્રાય નક્કી થઈ ગયો હોય, અને એ વખતે એની ભૂલ ન હોય, સામાન્ય જ ભૂલ હોય અને અભિપ્રાય બંધાઈ ગયો હોય, અને એ અભિપ્રાય દ્રઢ થવામાં ફરી વાર કોક વાર પાછો એવોનો અનુભવ થાય ત્યારે એમ થાય કે મારો નિર્ણય બરાબર છે, આવ્યો જ છે અમારા. હવે પરિણામ છે ને એ બદલતી ચીજ છે. યોગ્યતા જીવોની સમય સમયની હોય છે, એક સરખી યોગ્યતા કોઈની રહેતી નથી, એમાં હિનાધિક પણ થયા કરતો હોય છે. જ્યારે પૂર્વગ્રહ છે એમાં ફેરફાર થતો હોય છે, એટલે કોઈ માણસના દોષિતપણાનો અભિપ્રાય નક્કી થયો હોય એ સુધરતો હોય તે એનું જ્ઞાન મધ્યસ્થ ન હોય, એની વાત લક્ષ ઉપર ન આવે, એ તો એને જે જોતો એ જ નજરે જોવે. ત્યારે પૂર્વગ્રહ વગરનો માણસ હોય ને એને ખૂબ તરત ખબર પડે, ના હો આ માણસનો ફેરફાર થઈ ગયો છે, પહેલાં આપણે બહુ બીજો થયો હતો, અત્યારે વાત જુદી જ છે એની, એમનું જ્ઞાન મધ્યસ્થ થઈને સમજી શકે ગુણ દોષને, જેમ છે એમ ગુણ દોષને સમજી શકે, એ પૂર્વગ્રહ વગરનો જ્ઞાન છે, જ્ઞાન છે. હવે પૂર્વગ્રહ જેનો પ્રિય પ્રકાર છે એનું નુકસાન સામાન્ય નથી, એનું નુકસાન પૂર્વગ્રહ જેને થયો છે એને છે. પોલાની પર્યાય તો ફરી જશે અને એમાંનો પૂર્વગ્રહ કંઈ એને આડો નથી આવવાનો, પણ જેને પૂર્વગ્રહ થયો છે એને પરિણામના વિજ્ઞાનને બહુ ભાગ ખબર નથી, પ્રાય એને ખબર નથી કે આ પૂર્વગ્રહથી નુકસાન કેવી જાતનું છે. જેને વ્યક્તિગત પૂર્વગ્રહ છે એને શાસ્ત્ર ભાષામાં એને શલ્ય કહેશે, ત્યાં શલ્ય રહી ગયું છે, અને એ જે અંદરમાં રહેલું શલ્ય છે એ એના પુરુષાર્થને રોકે છે, પુરુષાર્થ ઉપડે નહીં. અહીંયા પ્રશ્ન એ છે કે અમે અમને આ પરિસ્થિતિમાં કેમ શું અવરોધ હશે, કે પણ તને ખબર છે કે તારે પણિયારે શલ્ય પીડ્યું છે. શલ્ય કોની હારે હોય છે? જેની સાથે કાંઈ પણ ઉદય સંબંધ થયો હોય એની હારે. જે માણસોને આપણે જાણતા નથી, ઓળખતા નથી, એનો તો કોઈ પૂર્વગ્રહ હોતો નથી. કોણ કેવો છે એની ખબર જ નથી આપણને, અને એવા તો લાખો કરોડો માણસો. પણ સગા સંબંધી, કુટુંબ, મિત્ર, મંડળ, જેની સાથે કાંઈ પણ વ્યવહાર થયો હોય ઉદયનો, અને એની અંદર જે આપણને સારો ખરાબ અનુભવ કરાય બંધાઈ ગયો, એ જે પ્રેજ્યુડિશિયલ થિંકિંગ છે, એવી એક પ્રકારની થિંકિંગની જે લાઈન છે, એનાથી એક નિશ્ચય પકડાઈ જાય, એ શલ્ય બની જાય છે, અને એ જીવના પુરુષાર્થને રોકે છે. અને પોતાને એને ખબર નથી હોતી કે મને કોને કોનું શલ્ય પીડ્યું છે, કેમ કે એમનું તો ઉદય હોય ને, ઉદય તો પહેલાં થઈ ગયો હોય, શલ્ય ત્યારથી કરી ગયો હોય. એટલે એ અવરોધ કરનાર પણ શલ્ય છે એ પોતાને જ ખબર ન પડે. એને એમ થાય કે હું શાસ્ત્ર કરું, વાંચું છું, સ્વાધ્યાય સત્સંગ કરું, તો આગળ કેમ વધતો નથી, પણ શલ્ય રાખીને બેઠો છે. આમ હિડન ઓબ્સ્ટ્રેકલ્સ જેને કહેવાય, હિડન ઓબ્સ્ટ્રેકલ્સ, છુપાયેલા અવરોધો, એ જીવને કેમ આગળ વધવા દેતા નથી એની પોતાને ખબર ન પડે. મૂંઝાય સત્સંગ વગર કેમ ખબર પડે, કેમ કે એની ચર્ચા બીજી ક્યાંય હોય નહીં. સત્સંગમાં આવી બધી ચર્ચાઓ નહીં કરે. આ કેમ આપણે આગળ હજાર માની રાખી આટલા આટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, એની કેમ આગળ વધારે હોય છે? તો ભાઈ કંઈક અંદર કારણો ભજે છે, ભજેલા હોય છે, પડેલા હોય છે. એ શલ્ય છે ને, એ શલ્ય છે એ ખોટો અભિપ્રાય છે. ખોટો કેમ કે વસ્તુનું સ્વરૂપ જ એવું નથી. પર્યાય તો પલટતી ચીજ છે. તમે એક પર્યાયને ધ્રુવ કરી નાખી, જેને કોઈ માણસ પલટતો જ નથી, પલટી જાય તો હું તમારું, તમે તો ત્યાં ન્યા રહી ગયા.
વસ્તુનું સ્વરૂપ અન્યથા ગ્રહણ
કર્યું, વસ્તુનું સ્વરૂપ મિથ્યા અભિપ્રાય, મિથ્યા આગ્રહ તમારો ઉભો છે. તમે તમારું, તમે તમારી જાતને ત્યાં આત્માને રોકી લીધો છે. હવે સામાના દોષ એને નુકસાન કરશે કે તમને? રસ્તામાં એક ભેંસ નીકળી, સિંગડા બહુ મોટા, એટલે જોનારને ચિંતા થઈ, કારણ કે ભાર નહીં લાગતો હોય. તો ભાઈ ભેંસના સિંગડા ભેંસને ભારે, તો હું તને હું ના ભારે, તને એનો ભાર તને હું કરવા લાગ્યો કે તું ચિંતા કરે? તને ભાર માથે હોય તો તું ચિંતા કર, વ્યાજબી છે, કારણ મને ભાર લાગે છે. હું તો ભેંસના સિંગડા ભેંસને ભારે, તારે હું એમ અમારા દોસ્તને તસલ્લી તારે રાખવા દેવું ફાયદો? એ ક્યારે સુધરી જશે તને ખબર નહીં હોય. એટલે આવી અણસમજણથી પણ જીવ કેવા કેવા નુકસાનમાં ઉભો રહીએ છે અને પોતાને ખબર નથી હોતી. હા, પકડાય. એટલે શું છે કે પ્રિન્સિપલી એવો અભિપ્રાય હોવો જોઈએ થિંકિંગ લાઈનમાં, કે એકદમ ઓપન માઇન્ડેડનેસ રાખવો છે કોઈના પણ માટે, ખુલ્લું માઇન્ડ રાખવું, કોઈના માટે કંઈ અભિપ્રાય બાંધીને બેસવાનો. પણ એમાં એવું છે કે જેની થિંકિંગ લાઈન બહુ સારી હોય, મધ્યસ્થ વિચારધારા હોય, જેની પણ જેને મધ્યસ્થતા કીધી છે 40 નંબરના પત્રમાં, પાત્રતાનું બહુ સારું લક્ષણ છે. મોક્ષને. એ મધ્યસ્થ હોય ને એ દરેક વખતે મધ્યસ્થ જ રહે. માનો કે એક માણસ પ્રત્યેનો દોષનો ખ્યાલ છે, બીજી વખત પણ એનો એ દોષ દેખાય તો એ વખતે ખ્યાલ હોય કે જે આમાં ફેર નથી પડ્યો, એટલો ફેર પડી શકે ખરો. એ ત્રીજી વખતે એમ નથી જોવાનું, એમ પહેલેથી જ પોતે જાગૃત હોય, પોતે તૈયાર હોય, એવી વિચારધારા જ મધ્યસ્થ હોય તો પોતે પહેલેથી એને એડવાન્સ જ પોતે તૈયાર હોય. એવી રીતે ભલે ને દસ વખત એવો અનુભવ થાય તો અગિયારમી વખતે મધ્યસ્થ જ હોય, પાકું કરી ન બેહે. કેમ કે ખ્યાલ છે કે કોઈ પણ જીવ ક્યારે પણ પલટી શકે. ક્ષમા આમાંથી ઉભી થાય છે, ક્ષમાને મોક્ષ નો ભવ્ય દરવાજો કીધો ને, ક્ષમા આમાંથી ઉભી થઈ છે. તો એ જીવ પલટી શકે એવો છે નહીં, પલટો ત્યારે તારે તારે એને સ્વીકારી લેવું જોઈએ. એનું નામ તો એને ક્ષમા આપી છે, નહીતર તો તેને માફ જ નથી કર્યો. એ પલટો તો માફ નથી કર્યો, તે તો આગલી વાત જ પકડી બેઠો હતો. એવું થઈ જાય. એટલે મોક્ષનો વિરુદ્ધ બંધ, બંધ અને મોક્ષ પ્રતિપક્ષ છે. એટલે ક્ષમાથી મોક્ષ છે અને અક્ષમાથી બંધ છે. પોતે શરીરથી બંધાઈ ગયો, એ શરીરનું બંધન તો અવરોધ તો પોતાને જ છે ને, એવી રીતે બંધ મોક્ષ લીધા છે. ઓલા મોક્ષની વાત નથી, કેવું જ્ઞાનની વાત નથી. અહીંયા આમ પકડાય ને ન પકડાય, પકડાય તે બંધ, ન પકડાય તે અબંધ, એવી રીતે લે. તો અભિપ્રાય રખ કે હમકો નહીં બેઠના હૈ કિસી કે ભી પ્રતિ કિસી ભી પ્રકાર કા. હમારા માઇન્ડ ઓપન રહેના ચાહીએ, ચાહે ગુરુ હોય, ચાહે સામાન્ય જીવ હોય, ચાહે કોઈ ભી હો. અચ્છા, દૂસરોકે દોષ છે યા દૂસરો કી પ્રવૃત્તિ છે યા દૂસરી કી અયોગ્યતા છે, હમે ક્યાં લેના દેના હૈ? સમાગમ મેં વિવેક કરો, કોણ ના દેતા હૈ? ભી મધ્યસ્થ હોકર કે થિંકિંગ કરોગે તબ તો પતા ચલેગા ને, પૂર્વગ્રહ રખ કે બેઠ જાઓગે તો કહેશે પતા ચલેગા. પહેલે જ્ઞાની નહીં થા, અભી જ્ઞાન હો ગયા તો આપણા તો માઇન્ડ ખુલ્લા હોગ્યા તો એ પતા ચલેગા. તો જબ સમાગમ કા પ્રસંગ હો આપ પરીક્ષા કરો. સત્સંગ તો બિના પરીક્ષા કરને કી ચીજ હૈ નહીં વૈસે હી, ક્યોંકિ અસત્સંગ હો જાયેગા. સત્સંગ કે જગ્યા અસત્સંગ હો જાયેગા તો પરીક્ષા તો કરની છે. સમાગમ કા કાલ હૈ વો પરિચય કાલ બના દો, પરિચય મે જાઓ, ઉસકો પરીક્ષા દ્રષ્ટિ સે દેખો. શરૂ મેં આપકો એસા નહીં કહા ગયા કે આપ સ્વીકાર કર લો યા આપ અંડર પ્રેજ્યુડાઇસ આપ સમાગમ કરો, અજ્ઞાની હી હૈ યા જ્ઞાની હી હૈ, એસા નહીં. ખુલ્લા ખુલ્લા અભિપ્રાય રખ કે સમાગમ કરો ઓર પરીક્ષા બુદ્ધિ રખો.
પરિચય નહીં કર રહે યા ઓર કોઈ કારણ ભી તો હો સકતા હમારા પરિચય?
તો સોચ સમજ કે નહીં કર રહે હૈ, પરિચય સહી એટલે એસા લગા ને કે બરાબર નહીં લગતા હૈ, નિશ્ચય કબ હોતા હૈ, બિના પરિચય તો નિશ્ચય હોતા નહીં. તો પરિચય કરકે અગર નિશ્ચય ક્યા હૈ, એક નિશ્ચય એક બાત હૈ, શલ્ય દૂસરી બાત હૈ. નિશ્ચય મેં ઓપન માઇન્ડેડનેસ હો સકતા હૈ, ક્યોંકિ વો ટેમ્પરરી નિશ્ચય હૈ, પરમેનન્ટ નિશ્ચય નહીં હૈ. ઓર શલ્ય વો પરમેનન્ટ શલ્ય હો જાતા હૈ, વો નહીં રખને કા આપણે. જ્ઞાની અજ્ઞાની કી બાત છોડો, મુમુક્ષુ મુમુક્ષુ મેં ક્યા હોતા હૈ કે મુમુક્ષુઓ કા તો પરિચય રહેતા હૈ, ઓર હમ શલ્ય રખ કે બેઠ જાએ કે વો તો એસા હી હૈ, વો તો એસા હી હૈ, વો તો એસા હી હૈ. વો ભી અપને કો તો નુકસાન કરેગા. હો સકતા હૈ આજ જો આગે નહીં બઢાએ કલ આગે બઢ જાએ. હમારા માઇન્ડ ઓપન હોતા હૈ તો હમકો લાઇટ હોતી કરે, કાફી ફેરફાર હૈ ઇસમે તો, વરના તો વો ફેરફાર માલુમ નહીં પડેગા. ઉસકા જો પ્રોગ્રેસ હૈ ઉસકા સ્વીકાર નહીં હોગા, અસ્વીકાર હો જાએગા, ઓર ઉસકા નુકસાન હમકો હોયગા, ઉસકો નહીં હોગા, ઉસકા નુકસાન હમકો હોયગા. इसलिए किसी के प्रति भी हमको कोई शल्य रख कर नहीं बैठना है. ये बात हमारी समझ में स्पष्ट होनी चाहिए, एकदम स्पष्ट होनी चाहिए. जैसे अपना कोई विरोधी भी होता है, मित्र शत्रु दो प्रकार के भाव वाले जीव तो होते ही हैं. कोई मित्रता के भाव रखते हैं, कोई शत्रुता के. लेकिन जो मध्यस्थ है वो उस दृष्टि से देखता नहीं है, ये कल बदल सकता है. अपने को तो दोष का निषेध है, दूषित वृत्ति का निषेध है, कोई आत्मा का निषेध थोड़ी ना होता. आत्मा तो आत्मा है, तो जब उसके परिणमन में फर्क आता है तो बात समझ में आ जाती है, उसको स्वीकार कर लेते हैं. तो आगे की बात छोड़ देते हैं कि चलो तो कुछ गिनना ही नहीं है, आगे की बात कुछ नहीं गिनना है. वो तो कहेगा तो मैंने तो बहुत आपका विरोध किया है, मैं क्षमा चाहता हूँ. तो कहोगे चलो हम तो वो तो देखते ही नहीं है, आपका फेरफार हमने देखा है, अगली बात को हमने छोड़ दिया है, वो देखेगा ही नहीं. गुरुदेव पाशा में आप तो नजरे जुए छे, વિરોધી ઘણા હતા. જોકે દુનિયામાં કોઈ એવો મહાપુરુષ થયો જ નથી જેને વિરોધી ન થયા હોય. ઇતિહાસમાં કોઈ એવો મહાપુરુષ નથી થયો. ઋષભદેવ ભગવાનનો વિરોધ કર્યો છે એમના પૌત્રે, એટલે એ કોઈ પ્રશ્ન જ નથી કે વિરોધ કેમ થાય છે. ગુરુદેવના કૃપાલદેવના બધા તો આપણે ઇતિહાસ જાણીએ છીએ. કોઈ કોઈ માણસ ને એમ પોતાની ભૂલ સમજાય ત્યારે ગુરુદેવ પાસે આવે, મને બહુ વિરોધ કર્યો છું આપણે, અમે સાહેબ ઘણો આપનો વિરોધ કરેલો એક વારે, બહુ મારા વિરોધના પરિણામ થઈ ગયેલા એની માથે પણ. ગુરુદેવ શું કરે, કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં, આમ આમ કરે, કાંઈ નહીં કાંઈ નહીં, એ બધું કાંઈ નહીં. એ કાંઈ લક્ષ્મણ જ ન લે, એક અક્ષર છપકાનો ન આપે, કાંઈ નહીં કાંઈ નહીં કરે નહીં, કાંઈ નાખે એવું કાંઈ નહીં હોય, કાંઈ ગણવાનું ન હોય. કેમ કે ફરીને આવ્યો ને, પલટો ખાઈને આવ્યો છે, એ જો ઓલી વાત નહીં જુઓ. તો આ તો ઘણા દાખલા છે. વિશાળતા છે, એ વિશાળતા છે, એનું નામ વિશાળતાનું નામ છે, મધ્યસ્થતા વિશાળતા.
રિસેન્ટલી એક ઇન્સિડન્ટ બન્યો કે અમે અમિત છ જણાના વિતરણ વિજ્ઞાનમાંથી ચાલે છે,
જ્યારે કોઈ નવી વાત સામે આવે જે સામે વસ્તુ આવી તો ઉદયથી આવે બરાબર એક ઉદય પ્રસંગ સામે આવી ગયો તમે પરીક્ષા બુદ્ધિમાં ઉભા રહ્યો ત્યારે તમને પરિચય નથી ઓળખતા નથી તો તમે નિર્ણય એકે સાઈડનો કરી શકે એવી તમારી કોઈ પૂર્વે પરિસ્થિતિ થઈ જ નથી તો વર્તમાન પરિસ્થિતિમાં પરીક્ષા બુદ્ધિથી વિચારવું પડે જ્યાં સુધી પરીક્ષાથી નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતના નિર્ણય ઉપર ન આવવો શૂન્ય મેં પરીક્ષા બુદ્ધિ છે શૂન્ય કોઈ તો વાત ચાલુ સુનના બી પરીક્ષા બુદ્ધિ છે પરીક્ષા બુદ્ધિ રાખવી
ધર્મના ક્ષેત્ર વાળા કોઈ પણ આવે તો એમાં એ સાંભળવાની રૂચિ આપણને થાય છે વારંવાર જે રીતે એમાં પણ કોઈ દોષ થવો
રૂચિ થવાનું કારણ શું તપાસવું તો પડશે ને કે કોઈ તમારો નિર્ણય છે માટે તમને રુચિ થઈ છે એ વગર તો થાય નહીં રુચિ તમારો કોઈ નિર્ણય હોય તો જ રુચિ થાય ને તો નિર્ણય તમે પરીક્ષા પૂર્વક કર્યો છે કે કેમ એ જોઈ લો તપાસી લો એમ વાત છે પરીક્ષા બુદ્ધિ જાણ આપણે વિના પરીક્ષા બુદ્ધિ શાસ્ત્ર કે આજ્ઞા નહીં જ્ઞાને કે આજ્ઞા નહીં કે તું વિના પરીક્ષા કોઈ વાત કરો સ્વીકાર અસ્વીકાર કરો દોનો બી જેની પાસેથી ધર્મ માંગવો તેની ચોકસાઈ કરવી ધર્મ પાયમાની ચોકસાઈ કરવી તો આજ્ઞા છે એમને તો આપણે તો આજ્ઞા ચાલવું છે ને કે આજ્ઞા બહાર રહીને ચાલવું છે સીધી વાત છે
બીજા કોઈ પણ ધર્મ સાધન સત્સંગ કરીએ છીએ અત્યારે ધર્મ સાધન નો મુખ્ય ભાવ તો સત્સંગ કરવાનું કારણ એક જ છે કે જે વસ્તુ સમજમાં આવી છે પણ પરિણામ જ આવતી નથી એની પ્રેરણા હેતુ કરીએ છીએ આપણે સ્પષ્ટ અભિપ્રાય આપણે એમ છે કે આપણને જે પરિણામ નથી આવતી એ વસ્તુ સત્સંગના બળે સત્સંગનાથી પ્રેરણા લઈને આપણે એવું પરિણામ લાવવું છે એવા એક અભિપ્રાયપૂર્વક સત્સંગ કર્યું છે હવે કંઈ સમજવાનું તો બાકી રહ્યું નથી ભાઈ એમ એક દ્રષ્ટિએ જોતા જે બધું કોઈ કંઈ અસમાધાન કંઈ વર્તતું હોય કે કોઈ શાસન વાત નથી સમજાતી એવું પરિસ્થિતિ તો બનતી નથી બરાબર કોઈ પણ વસ્તુ સાંભળે છે, ખ્યાલ આવે છે કે આમાં શું કહેવાનો આશય, શું કહેવાય, પરિણામ આવ્યું નથી. તો હવે જયારે કોઈ પણ બીજા વિદ્વાન બીજી કોઈ પણ કહે છે કે બધા સાંભળવી, તો એમાંથી હજી કંઈક સાંભળી લઈએ, સમજી લઈએ, આપણને હજી સમજાતું નથી તો હજી સમજાઈ જવું જોઈએ. એ વખતે ચર્ચામાં એક એવો ચર્ચામાં પૂછતા આવે કે ભાઈ હજી આપણને કોઈ આપણને અમુક જણ વાત કે ના સમજાય, અમુક કે તો સમજાય
નહીં. એમાં વાત તો વ્યક્તિગત રહી, બધા ભાવો તો દરેકના અને અભિપ્રાયો અને વિચારના સરણી તો દરેકની વ્યક્તિગત છે. આપણે તો આપણો વિચાર કરવાનો,
યથાર્થતાની વસ્તુ આપણે તો વિચારીએ છીએ. આપણે કોઈ વ્યક્તિગતનો કોઈ વિષય નથી, યથાર્થતા શું છે એક વારંવાર
જે આપણને આપણે કયા ભાવથી સાંભળીએ છીએ જોઈ લેવું. આપણે પરીક્ષા બુદ્ધિમાં ઊભા છીએ કે આપણને નવું સમજવાની વૃત્તિ છે, એટલે એમાં ઘણી વાર એવું હોય છે, મોટાભાગના મુમુક્ષુનો એવો પ્રકાર હોય છે, સામાન્ય મુમુક્ષુ કહેવાય બધા, પણ સામાન્ય પ્રકારની યોગ્યતા એવી હોય છે કે દરેક વક્તાઓની શૈલી જુદી જુદી હોય છે, શૈલીમાં કંઈક રોચકતા પણ હોય છે, ત્યારે જ લોકો એને સાંભળતા હોય છે. રોચક શૈલી હોય ને જેને ઓરેટરી કહેવાય છે, એમાં અમુક રોચકતા હોય છે. બીજું કે દરેકનો શોભસમ પણ જુદા જુદા પ્રકારનો હોય છે, કાંઈ ને કાંઈ નવી નવી વાતો પણ જુદી જુદી જગ્યાએથી તમને મળે, કોઈની પાસેથી કાંઈ, કોઈની પાસેથી કાંઈ, કોઈની પાસેથી કાંઈ. મોટાભાગના મુમુક્ષુઓ પ્રયોજન અપ્રયોજનની પકડ નહીં હોવાથી કુતૂહલ વૃત્તિથી સાંભળે કે ચાલો આને બી સાંભળીએ, એમાંથી કંઈક મળી જશે, ચાલો આને બી સાંભળીએ, એમાંથી કંઈક નવી વાત મળી જશે, ચાલો આને બી સાંભળીએ, એમાંથી કંઈક નવી વાત મળી જશે. હવે એ તો પોતાના પ્રયોજનની પકડ પોતાને હોય નહીં. અપ્રયોજન શું આવે છે ને હું શું એનું નુકસાન મને કરું છું એની ખબર હોય નહીં. માત્ર પરરુચિ, પરલક્ષ અને કુતૂહલ વૃત્તિનું પોષણ આવી રીતે શ્રવણ દરમિયાન થતું હોય છે, એ જીવને ચોક્કસ નુકસાન કરે છે. એટલે આપણે તો આપણો ભાવ તપાસવાનો, આપણે શું કરવા સાંભળીએ છીએ, આપણે કોઈ આવી કુતૂહલ વૃત્તિને તો પૂછતા નથી ને, તો એ ન કરવું, એવું ન કરવું, એથી આપણને પોતાને નુકસાન થાય. બાકી કોઈની પણ વાત સાંભળવામાં પરીક્ષા બુદ્ધિ રાખીને સાંભળવામાં દોષ નથી, કોઈને તમે સાંભળો એટલે દોષ થઈ જાય એવું કઈ નથી.
પરીક્ષા બુદ્ધિમાં પરીક્ષા કરવાની આપણી શક્તિ ડેવલપ ન થઈ હોય ને આપણે પરીક્ષા બુદ્ધિમાં કેવી રીતે,
એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે, એનું પણ સોલ્યુશન છે, એ એવી રીતે એનું સોલ્યુશન છે. મોટાભાગના આ દલીલ કરે છે કે ભાઈ અમને તો કંઈ ખબર પડે નહીં કે જ્ઞાની અજ્ઞાની છે, પણ એ કેટલી યોગ્યતા છે એ તો કાંઈ અમે સમજીએ નહીં, એવી અમારી કોઈ બુદ્ધિ નથી, યોગ્યતા નથી, તો અમારે શું કરવું, હં એમાં કાંઈ નુકસાન થાય તો ખબર ન પડે, હં તો એનું એક મીટર છે, થર્મોમીટર જેવું છે મીટર, સમજે કે કોઈપણ વ્યક્તિના વક્તવ્યને શ્રવણ કરતી વખતે તમને પોતાને તમારી આત્મરુચિના અનુસંધાનમાં અસર શું થાય છે જોવા. તમારે આત્મકલ્યાણની રુચિ પોતને પોષણ મળે છે કે નથી મળતો, પોષણ મળે તો સાંભળવામાં વાંધો નહીં, વારંવાર સાંભળવું જોઈએ. જેના વક્તવ્યથી પોતાની આત્મરુચિ પોષાતી હોય એને સાંભળવું જોઈએ. પેલા જ્ઞાની અજ્ઞાનીનો નિર્ણય કરવાની કેપેસિટી ન હોય તો હોય તે, કેમ કે કોઈ જ્ઞાની ન હોય પણ શારીરિક કોટીનો મુમુક્ષુ હોય, રુચિવાન જીવ હોય અને પોતાની આત્મરુચિથી કંઈ બોલતો હોય તો જરૂર બીજાની આત્મરુચિ સાથે એને લિંક થવાની, આ ઇન્ટરલિંકનો વિષય છે. બસ આથી વધારે કાંઈ પરીક્ષા કરવાની જરૂર નથી, તપાસવાની જરૂર નથી કે શું ખાય છે, શું નથી ખાતા, શું ત્યાગ કર્યો છે, શું નથી ત્યાગ કર્યો, ક્યાં શાસ્ત્રો વાંચ્યા છે, ક્યાં નથી વાંચ્યા, કાંઈ જરૂર નથી તમારે. બીજા એનામાં હું ગુણ દોષ છે કાંઈ તમારે કાંઈ માથાકોડમાં ઉતરવાની જરૂર નથી, એટલી ફુરસદ ન હોય આપણને કોઈને વ્યક્તિગત જીવનમાં જવાની. આપણે તો એક જ આપણો લિંક શું છે, માને મારી આત્મરુચિ કેળવવી છે, વૃદ્ધિગત કરવી છે, એને પોષણ મળે છે કે એનું સિંચન થાય છે કે ન થતું મૂકી દેવી વાત છે. કોઈને કહેવાની જરૂર નથી, આપણે કોઈ પ્રાણ ઢસડ નથી લઈ જતો, અને થતી હોય તો આપણે જવામાં કંઈ વાંધો તરત સમજાઈ જશે. વિજન નહીં પૂછવું પડે તમારે, ત્યાંની કોઈ ચર્ચા વિચારણામાં તો કોઈને ઊંડી તપાસમાં જરૂર નહીં કરવું પડે. તમને તમારો અંદરથી તમારી રુચિ બોલશે. આપકો ખાને કા ભાવતા ભોજન મિલ જાતા હૈ તો ફિર દૂસરા ભોજન તો ઈચ્છા રહેગી નહીં, પર કોઈ જબરન તો આપકો લે જાતે નહીં. તો પહેલે બોલ દીયા કે કોઈ આપણને પરાણે તો લઈ જતું નથી, જઈએ છીએ તો આપણી ઈચ્છાથી જઈએ
છીએ.
કોઈ પરાણે શું કરવા લઈ જાય, એને શું ફાયદો, પરાણે લઈ જવા વાળાને શું ફાયદો. પરીક્ષા બુદ્ધિ માં ઉભા રહી જવું એ વખતે, એ તો ટેમ્પરરી વાત છે ને, એ કોઈ પરમેનન્ટ વાત થોડી છે. એ વખતે પરીક્ષા બુદ્ધિ માં રહી જાવ તમે. માથો મારવાનું મન ન થાય, એક જગ્યાએ કોઈને સંતોષકારક રીતે ખોરાક મળતો હોય તો પછી બીજેથી ખોરાક લેવાની કે નહીં જવાનું, એ તો બહુ સ્વાભાવિક છે. છતાં કોઈ વચ્ચે આવી જાય તો પરીક્ષા બુદ્ધિ મારે હોવું જોઈએ, મધ્યસ્થ રહેવું જોઈએ. પૂર્વગ્રહ ઓ શલ્ય હૈ ઓર ઓ રખના નહીં ચાહીએ, ઓ સૈદ્ધાંતિક બાત હૈ, ઉસમે કોઈ બાંધછોડ નહીં હૈ. વો તો બાત એકદમ ફિક્સ હૈ કે હમકો કિસી કે પ્રતિ પૂર્વગ્રહ રખના હી નહીં હૈ, કોઈ ભી એક્સ વાય ઝેડ હો હમકો કિસી કે પ્રતિ નહીં રખના મતલબ નહીં રખના, ये हमारा सिद्धांत है. चाहे वैरी हो, चाहे मित्र हो, चाहे कोई भी हो, कोई जाने अनजाने कोई भी, उनको नहीं रखना है मतलब नहीं रखना. બરાબર, પણ છતાં શું છે કે પોતાના વિચારો લાદવા ન જોઈએ ક્યાંય. સામૂહિક સત્સંગની અંદર પોતાના વિચારો ક્યાંય ન લાદવા જોઈએ કોઈએ બી, કેમ કે એમ કોઈ પણ માણસ જ્યારે કોઈ વાત થોપવા માગે એટલે એક આગ્રહ થઈ ગયો હોય. આગ્રહ છે એ વસ્તુ ના, પણ એમાં શું કરું છું, વાત મૂકવી જોઈએ પણ આગ્રહ નહીં રાખવો જોઈએ. એટલું તો દરેકને મળવું જોઈએ, પોતાને ભલે ગમે તે લાગ્યું હોય પણ ધેટ ડઝન્ટ મીન કે બધાને એવું જ લાગે. હા, એટલે કોઈ વાતમાં કોઈને આગ્રહ ન રાખવો જોઈએ. બધા પોતાની વાત સાચી હોય તો ન રાખવો જોઈએ. એટલું તો નિરાગ્રહપણું હોય તો જરાક બધાને ઠીક રહીએ, અને નહીતર બધાને ઠીક ના પડે. ખૂંચે, આગ્રહ છે એ ખૂંચે. સારા લાગવામાં જેનું સારું લાગ્યું એને પ્રત્યે પૂર્વગ્રહ હોય ને સારું લાગે, એટલે થઈ ગયો વ્યક્તિ રાગ. અંડર પ્રેજ્યુડાઇસન નું થિંકિંગ ચાલતું હોય છે પૂર્વગ્રહથી. હા, એટલે ગુણ ને દોષ બંને પ્રત્યે પૂર્વગ્રહ નહીં હોવો જોઈએ. શું ખરાબ પૂર્વગ્રહ ને પૂર્વગ્રહ નથી કહેતા, સારાપણાનો પૂર્વગ્રહ પણ એ પૂર્વગ્રહ છે. તો એમાં શું છે કે ન્યુટ્રલ થિંકિંગ નો રહીએ. હા, જે રિઝનેબલ થિંકિંગ હોવું જોઈએ એ ન રહીએ એની અંદર. હા, એટલે કોઈ પણ વાતનો આગ્રહ ન હોય એ જ વધારે સારું છે. કેમ કે કોઈને ઓરેટરીનો રાગ હોય, કોઈને વ્યક્તિનો રાગ હોય, કોઈને કોઈના અવાજનો રાગ હોય, કેવી મીઠું બોલે છે. રાગના તો અનેક પ્રકાર છે ને અનેક નિમિત્તો છે, એને હું કરવા સારું લાગ્યું હું ખબર પડે. કોઈને એવી રીતે શૈલીનો રાગ હોય, જેને શૈલી કહીએ આપણે, કોઈને કોઈ શૈલી, કોઈને કોઈને શૈલીનો રાગ હોય, રાગના નિમિત્તો અનેક પ્રકારના. નહીં નહીં, એટલે આપણે તો શું છે, એવું છે કે જેના સજેશન હોય એની સાથે પહેલા ચર્ચા કરી લેવી જોઈએ કે ભાઈ તમે આ વાતનું સજેશન મૂકો છો એની પાછળ તમે શું શું વિચાર્યું છે, તમારો પરિચય કેટલો, તમે પરીક્ષા બુદ્ધિએ કોઈ નિર્ણય કર્યો છે કે નહીં, સાંભળવાને તમારું સજેશનનું કારણ શું શું, એને કોઈ શૈલીથી તમને રાગ છે, કોઈ વ્યક્તિથી રાગ છે, કે કોઈ નાનીપણાને લીધે રાગ છે, કે શું કારણ છે, સજેશન મૂકવા પાછળ તમારો શું અભિપ્રાય છે, એ થોડોક સમજી લેવો જોઈએ. બધા આગળ કે પાછળ થોડુંક મુક્ત રીતે ચર્ચા કરી લેવી જોઈએ, અને પછી આપણે એ સંબંધમાં નિર્ણય બેસવું કે ન બેસવું એનો આપણે નિર્ણય કરવો જોઈએ. ભાઈ આ માણસ તો વ્યક્તિ રાગ છે કે એને ફલાણા પ્રકારનો રાગ છે, માટે રાગના પોષણથી અથવા કર્ણેન્દ્રિયનો વિષય બનાવવા, એ પોતે કર્ણેન્દ્રિયનો વિષય બનાવવા માગે એટલે આપણે એમાં જોઈન થવું, ધેટ ઇઝ નોટ નેસેસરી, એ કોઈ જરૂરી વાત
નથી.
બહુ મહત્વપૂર્ણ ગંભીરતા વિષય કે હોની ચાહીએ. નહીં, હમ કોઈ અંજાની દુકાન સે હીરે નહીં ખરીદતે. હા, બજાર મેં જવરી બજાર મેં દુકાન તો સેંકડો લગી હુઈ હોતી હૈ બડે સિટી મેં. કોઈ કિતના બડા બોર્ડ હો સુશોભિત, ઇસલિયે વહાં ઘુસ જાતે હૈ એસે હીરા હીરા નહીં ખરીદતે. હીરા તો હમ વિશ્વાસપાત્ર જિસકે પર હમકો વિશ્વાસ હૈ વહાં સે ભી લેતે હૈ ઓર ફિર ભી ઉસકા ચેકિંગ કર લેતે હૈ. कि भाई एक 10 लाख का हीरा लिया, इतना हमको कोई ऑर्नामेंट बनाना है, 10 लाख का लिया, तो हम दो जगह उसका वैल्यूएशन कराएंगे और फिर पेमेंट करेंगे। तो वहाँ जो हमारी सावधानी है, इसका मतलब क्या है कि हमारी सावधानी एक कीमती चीज़ है, ये हमारा आत्मकल्याण इससे भी कीमती चीज़ है। हीरा का कीमत इसके आगे कुछ नहीं है, इतनी गंभीरता होनी चाहिए विषय के, और फिर हमारा प्रवेश होना चाहिए कहीं भी, तो हम भूले नहीं पड़ेंगे और न भूले पड़ जाएंगे। और भूले पड़ जाएंगे तो उतना हमारा चक्कर बढ़ेगा, उत्तर घुंचवाई जाए तो खेलवा तकलीफ पड़े, એવું તો તમારું જ્ઞાન ને બુદ્ધિ ગૂંચવાઈ જશે, એટલે બહુ ગંભીરતાથી આની અંદર ચાલવું પડે છે, એમને લાઇટલી લઈને ન ચાલે, એટલું તો હું
ગંભીરતા
એટલે હું કહું છું સત્સંગમાં પહેલા આ ચર્ચા કરવી કે આપણે સત્સંગ કરીએ છીએ એમાં આ સત્સંગ વિશેની ગંભીરતા કેટલી, હું અમારે દાખલો બન્યો હતો કે બે ભાઈ સગા બંને સત્સંગમાં જાય, એમાં નાના ભાઈએ સત્સંગ છોડ્યો, એટલે મોટા ભાઈ તો મોટા ભાઈની જગ્યાએ હોય તો ભલે મને સત્સંગ છોડાતો હશે, આ પંચમકાળમાં સત્સંગ છે ક્યાં? સત્સંગ હોય તો એટલે સત્સંગ કરવો જોઈએ, એટલે ઓલો કે ભાઈ સત્સંગ બધા ભેગા થાય એટલે એનું નામ સત્સંગ નથી, સત્સંગ યથાર્થ હોય તો કરાય ને નહીં તો ન કરાય, કારણ કે મારે ગુણમાંથી ચૂરમાં નથી પડવું એટલે હું કહું છું, અને મને તમારા જેટલી બુદ્ધિ નથી, પણ મારી બુદ્ધિ એમ કહે છે કે મારે નથી જવું એટલે હું નથી આવતો, પ્લીઝ મને આગ્રહ નહીં કરો, ભલે તમે મોટા ભાઈ રહ્યા તો માણસ બહુ સારો, મેં તો તારા સારા માટે કીધું તું એક ભાઈ છું મારો, એટલે તને એમ લાગતું હોય કે મને આમાં ઠીક નથી લાગતું તો તું તો નહીં આવતો, એ જતો હતો ને એક નહોતો જતો, તો મારે કુદરતી એને ત્યાં જમવા જવાનું છે, એટલે એને વાત કરી કે ભાઈ આ સત્સંગમાં નાનો નથી આવતો, હવે પહેલાં આવતો હતો અને નથી આવતો, અને આવું તો કાંઈ હોતું હશે ને આપણે સત્સંગ પર કેટલો દુર્લભ વસ્તુ છે, પેલાનો જમતા જમતા વાત કરી જેમાં પછી થોડી વાર નિરાતે આપણે અડધી કલાક બેસી જશો એના ઊંડાણમાં જઈને આપણે વિચારશું બધું, તમને પૂછ્યું કે તમને કારણ શું છે નહીં જવામાં, તમે શું કારણ, એને એક બે કારણો બતાવ્યા, વાત એની બરાબર છે, આવું કારણ હોય તો ન જાય વ્યાજબી છે, મોટા ભાઈ ચોંકી ગયા, એ વિચારે છે કે મેં નહોતું વિચાર્યું, એ તો તાબંધ થઈ એમાં કાંઈ નહીં, માણસને પોતાના હિત હિતનો વિચાર તો ગંભીરતાથી જ કરવો જોઈએ, ભલે એ માણસ બહુ શાસ્ત્રો વાંચ્યા નહોતા એ ભાઈએ નાની ઉંમરના, બહુ એવી એની કાંઈ બુદ્ધિ કે યોગ્યતા હોય એવું કાંઈ નહોતું, પણ એને એક બે પોઈન્ટ જે પકડ્યા એ બહુ સમજીને પકડેલા હતા, એમાં આશય ફેર થાય છે, ચાલો મને એવું લાગે આપણું કામ નથી, બરાબર છે તમારે સમજણ બરાબર છે, ન જવું વ્યાજબી છે, એવી ગંભીરતા હોવી જ જોઈએ, કારણ કે આપણા હિત હિતનો સવાલ છે, આપણે હીરા એમને ખરીદતા નથી કે અનાજે અમે એમને ખરીદતા નથી, એ ભલે 5 રૂપિયા 10 રૂપિયા કિલો હોય, ભલે તો લાખો રૂપિયાનો હિસાબ છે, પણ ગમે ત્યાં આપણે ખોટું નુકસાન તો ક્યાંય ઇચ્છતા જ નથી કે કારણ વગરનું ખોટું નુકસાન આવે થોડું પણ, બધી રીતે આપણે સાવધાની પ્રયોજનના વિષયમાં રાખીએ છીએ, આ તો પરમ પ્રયોજનનો વિષય છે. આ માટે સાવધાની આપણી ન હોવી જોઈએ, હોવી જ જોઈએ. અને એ તો જ્ઞાનીઓની આજ્ઞા છે, કૃપાણુદેવની જે આજ્ઞા છે, સીધી વાત છે. એટલે આપણે તો આજ્ઞા અનુસાર ચાલવું છે, પછી ક્યાં સવાલ છે. પછી એક ત્રીજો અવરોધ લીધો છે, વિભાવ પરિણતિનો. પૂર્વે વિભાવ ભાવો અતિરસપૂર્વક ઉદય કાર્યોમાં કરેલા હોવાથી તે રસની ને લઈને પરિણતિ થઈ ગઈ હોય છે. જે પરિણતિ બદલાયા વિના, ભેદાયા વિના આગળ કામ નથી ચાલતો. હવે પરિણતિ થઈ ગયો છે ને ખબર નથી હોતી. આ પ્રોબ્લેમ અમારા વ્યક્તિગત રીતે અમે બહુ મુક્ત રીતે ચર્ચો હતો. મારે હીરાલાલજી છે, સાથે આવે છે ને, ઘણા વર્ષથી મારી સાથે છે. બિઝનેસમાં હતા ત્યારે અને નિવૃત્ત થયા ત્યારથી એટલે ધંધામાં હતા. બહુ રશિયા ધંધાના, બહુ રશિયા ધંધાના. કામ ઓછું કરે પણ રસ ઘણો. કામ પછી શું શું કરતા કે બોસ ની જગ્યાએ એટલે બોસ ઓછું કામ કરે, બધું કામ બીજાની પાસે કરાવે, પણ ડિસિઝન બધા પોતે લઈએ. અને રાતના 12 વાગ્યા સુધી એના કોલ રોજ ચાલતા હોય. અને પછી સવારે શું સવારે પછી ઉઠી શકે નહીં, ટાઈમસર તૈયાર થઈ શકે નહીં, એટલે સ્વાધ્યાયમાં મોડા મને ટેવું પડી ગઈ. 5 મિનિટ 15 મિનિટ કાંઈ મોડા જ આવવા મળે. તો હવે બધું સુધારી નાખ્યું છે, તો ધંધો નથી, તો એ પહેલાં જ થોડું સુધારી નાખ્યું હતું. કારણ કે અમારે ત્યાં કોમેન્ટ થાય સ્વાધ્યાયમાં મોડા આવું ન હતા. અત્યારે અમારા ભાવનગરના સ્વાધ્યાયમાં 100% બિફોર ટાઈમ બધા આવે. એક પણ વ્યક્તિ મોડી નથી આવતો. જેટલા સાંભળવા બેસે છે સ્વાધ્યાય થયા પછી કોઈ આવ્યું હોય એવું ન બને, એટલી ગંભીરતા છે અમારા ત્યાં. કેમ કે એમાં જે શાસ્ત્ર, જે જ્ઞાનીના વૃક્ષનો એનું અપમાન છે, કવિ નહીં છે. તમારે ટ્રેનમાં જવું હોય, નોકરીએ જવું, પ્લેનમાં જવું હોય તો કેમ બિફોર ટાઈમ જાવ? ત્યાં તો પૈસાનો જ સવાલ છે. તમે ટિકિટના પૈસા પડી જશે પ્લેનમાં, ટાઈમ તમને અહીં કોઈથી વધારે નુકસાન થાય. તમે અભિનય થાય તો દર્શન બહુ વધે. નાનીના વચનોનો અભિનય થાય એટલે શાસ્ત્રનો અભિનય થયો. દેવગુરુ શાસ્ત્રનો અભિનય કરો એટલે દર્શન બહુ વધે. અને એ વિદ્યા કોઈ દી તમને ચડે નહીં. અભિનયથી સાંભળવા બેઠા એ જ્ઞાન કોઈ દી ચડે નહીં. વિનય વિના તો જ્ઞાન ચડે જ નહીં. એક માણસ મળો આવે એ અમારે ન પૂછાય. આવવું તો ટાઈમ છે, નહીં તો ન આવો તો કાંઈ જુદી વાત છે. આવો તો હા, કોઈ અનિવાર્ય સંજોગોમાં તમે રસ્તામાં રોકાઈ ગયા, ગાડીને પંચર પડી ગયું, વસ્તુ બની ગઈ કંટ્રોલ બહાર, એમાં મોડું થયું હોય તો તમારું તમને ખેદ થતો હોય. આપણે મોડા પહોંચો. એ એને અવિનય નથી કહેતા, પણ એવું તો એક પ્રાસંગિક ઉદય વસ્તુ બની જુદી વાત. બાકી એ નેગ્લિજન્સથી મોડા આવતા હોય એ તો અવિનય જ કરે છે, અને એને કોઈ દિવસ જ્ઞાન ચડે એ વસ્તુ ન બને. એટલે એમાં એ વાત વિરાલજીની કરતો હતો કે ભાઈ છે અત્યારે હું આવું નિવૃત્ત છું, છોકરાઓ ધંધો સંભાળે છે, હું માથું મારતો નથી કે તમે એ સામેથી કે એ સાંભળી લઉં છું અને કોઈ પૂછે તો જવાબ દઈ દઉં છું. તો હું માથું મારતો નથી કે તમે આમ ધંધો કરો. ઘરના કામોમાં પણ માથું મારવાનું છે, સામૂહિક સ્વાધ્યાય સિવાય પણ કંઈ વાંચવું કરવું હોય આત્મા લઉં છું. કોઈ સોશિયલ વર્ક નથી, કોઈ સંસ્થાના કામ નથી. ક્યારે આગળ જવાતું નથી, મારે વેદનામાં આવવું છે, નથી અવારું. સીધી વાત કે ક્રમ પ્રવેશ કરવો છે, સમજાતું નથી ક્યાં આગળ જવાતું નથી. કોઈક વાર થોડો ખેદ થાય છે, પણ ખેદ થઈને પછી એ ખેદે આગળ હાલતો નથી, ટાઈમ નીકળતો જાય છે. અને હવે તો આ બધી જે 60-65 વટાવો એટલે તો તમારે એક સંધ્યાકાળ જ કહેવાય જીવનનો. હા, એ ગમે ત્યારે લાઇટ ઓફ થાય. એટલે એમ પણ થાય છે કે કેમ આમાં એમ આમ ટાઈમ ક્યાં સુધી નીકળવાનો, ક્યાં સુધી આમનામ ટાઈમ ક્યાં સુધી નીકળવાનો, હવે તો અત્યારે કાંઈ બીજું છે એમ પણ તમારી પરિણતિ બંધાઈ ગઈ હોય વિષય છે. તમે પૂર્વે જે રસ લીધા છે એની પરિણતિ બંધાઈ ગઈ છે. એ રસથી વિરુદ્ધ રસ તમારો જ્યાં સુધી ન કેળવાય, તમે ગળ્યું ખાધું એની સામે કડવું ન ખાવું તો એ ગળપણનું જાય નહીં. કડવું લાગી ગયું એની સામે ગળ્યું ન ખાવું તો એ કડવું મટે નહીં. તીખું લાગ્યું એની સામે ગળ્યું ન ખાવું તો તીખું મટે નહીં. આ એના જેવું છે, કદાચ પરિણતિ તમારે થઈ ગઈ. એને તમને ખબર ન હોય કે મને કોણ રોકે છે, પરિણતિ ચાલુ જ તમારી. એથી વિરુદ્ધ તમે કોઈ દશા કેળવી નથી કે નવી પરિણતિ ઊભી કરી હોય એની સામે વિરુદ્ધ. હા, તમને ખબર ન હોય કે હું કેવી રીતે અટકું છું. આવા બધા હિડન ઓબ્સ્ટેકલ્સ આની અંદર કામ કરતા હોય છે, માણસને સમજાય જ નહીં. અને અત્યારે પ્રવૃત્તિ બરાબર કરતા હોય, પાછા કાંઈ કામ આવે નહીં, એની પ્રવૃત્તિ ફેલ જતી હોય, એનું અને એનું સોલ્યુશન એની કાંઈ હોય નહીં. આવા બધા કેટલાક કારણો છે જે જીવને આગળ વધવા ન દે, નીકળવા ન દે સંસારમાંથી. વિરુદ્ધ રસ કેળવવો જોઈએ.